તારીખ 9/5/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના ત્રીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 40.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ત્રીજો અધ્યાય પાનું 64. સંસારમાં જીવ દુખી છે, કયા કારણથી દુખી છે, કેવા કેવા પ્રકારથી દુખી છે એનું નિરૂપણ આ અધિકારમાં કર્યું છે. અને સંસાર સુખનું નિરૂપણ કરશે કે જે દુઃખ છે એ દુઃખનો ઉપાય જીવ જાણતો નથી, સાચો ઉપાય નહીં જાણતો હોવાથી અને દુઃખ સહન નહીં થતું હોવાથી દુઃખથી છૂટવા માટે અનેક પ્રકારનો ઉપાય કરે છે જીવ, પરંતુ વધારે દુઃખી થાય છે, સુખી થઈ શકતો નથી. 64મા પાને છેલ્લો પેરેગ્રાફ છે. મોહની અને વેદની અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અત્યારે જે મુદ્દો ચાલે છે પ્રકરણમાં, એમાં સાતા અસાતા એટલે વેદની કર્મના ઉદયથી જીવને જે દુઃખ થઈ રહ્યું છે એનું વર્ણન કરે છે. એમાં ખરેખર વેદનીનું કારણ નથી, સાતા કે અસાતા વેદનીનું ખરેખર કારણ નથી, પણ મોહનીને કારણે દુઃખ થાય છે એ વાત અહીંયા સ્પષ્ટ કરવી છે. એટલે એમ કહ્યું કે મોહની અને વેદની અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આઠે પ્રકૃતિનો ઉદય છે, સંસારી જીવને એક સાથે આઠે પ્રકૃતિનો ઉદય છે, નિરંતર આઠે પ્રકૃતિનો ઉદય હોય છે. એમાં મોહની અને વેદની, અહીંયા વેદનીનું પ્રકરણ ચાલે છે, મોહની ને વેદની ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આમ તો મોહ જ મુખ્ય છે, એટલે મોહ આઠે સાથે જોડાય છે અને જીવ દુઃખી આકુલ વ્યાકુળ થઈને દુઃખી થાય છે. તેથી સાતા સાતાના ઉદયથી સુખ દુઃખ થવું ભાસે છે. સીધું તો એમ લાગે છે જીવને કે મને અસાતાનો ઉદય આવ્યો એટલે હું દુઃખી થયો, એમ લાગે છે એવું, પણ ખરેખર એ દુઃખનું કારણ નથી, દુઃખનું કારણ બીજું છે. આમ સમજણ ફેર હોવાથી પણ જીવ દુઃખી થાય છે. વળી મુખ્યપણે કેટલીક સામગ્રી સાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે તથા કેટલીક અસાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે. મુખ્યપણે કેટલીક સામગ્રી બહારના સંયોગો અઘાતી કર્મના ઉદયને લઈને હોવાથી કેટલીક સામગ્રી સાતાના ઉદયથી છે અને કેટલીક અસાતાના ઉદયથી છે. તેથી એ સામગ્રીઓ વડે સુખ દુઃખ ભાસે છે અને એ સુખ દુઃખનું કારણ એ બાહ્ય સંયોગ અથવા સામગ્રી છે એવું જીવને લાગે છે. પરંતુ નિર્ણય કરતા, નિર્ણય કરતા એટલે સાચું જ્ઞાન કરતા એમ કહેવું છે. નિર્ણયનો અર્થ શું છે? સાચું ઊંડાણથી વિચાર કરવામાં આવે, વસ્તુ સ્થિતિનું સાચું જ્ઞાન કરવામાં આવે તો મોહથી જ સુખ દુઃખનું માનવું થાય છે. જે સુખ દુઃખનો અનુભવ થાય કે માનવું થાય છે એનું કારણ તો મોહ છે, ખરેખર બાહ્ય સામગ્રી નથી. અને એ તો આગળ દ્રષ્ટાંત આપી ગયા એમને કે એક માણસ 100 રૂપિયાની મૂડીથી વેપાર કરતો થયો અને 1000 રૂપિયા કમાઈ એની મૂડી થઈ ગઈ. એને એમ લાગે છે કે મારે તો 10 ગણા પૈસા થઈ ગયા, એ હર્ષિત થાય છે. અને એક માણસને 1,00,000 રૂપિયા માંથી માત્ર 1,000 ની નુકસાની ગઈ, 1,000 ખોવાઈ ગયા કે કોઈ લઈ ગયું, હજી 99,000 છે તો દુઃખી થાય છે. કેમ કે એની નજર 1,000 ગયા એના ઉપર છે, 99,000 હજી છે એની ઉપર એની નજર નથી, દ્રષ્ટિ એની ઉપર નથી. એટલે 99 ગણા પૈસા હોવા છતાં પેલો 99 માં ભાગ વાળો સુખી છે અને 99 ગણો અધિક છે દુખી છે. આ તો દ્રષ્ટાંત આગળ આવી ગયું પાછળ આપણે કાલે રાતના. એટલે કેટલીક સાગરી નિર્ણય કરતા તો મોથી દુઃખનું માનવું થાય છે, પણ અન્ય દ્વારા સુખ દુઃખ થવાનો નિયમ નથી. નિયમ નથી એટલે અહીંયા સિદ્ધાંત નથી એમ લેવું છે. નિયમ નથી એટલે સિદ્ધાંત નથી કે સામગ્રીથી સુખ દુઃખ થાય એવો કોઈ સિદ્ધાંત નથી. એક ચીજ ભાવે છે જેને એને સુખનું કારણ માને છે, તે જ ચીજ બીજાને નથી ભાવતી એને દુઃખનું કારણ માને છે. એ મોહથી કલ્પના થાય છે. એક દ્રષ્ટાંત આપશે અહીંયા કેવળી ભગવાનનો. કેવળી ભગવાનને સાતા અસાતાનો ઉદય પણ છે તથા સુખ દુઃખના કારણ રૂપ સામગ્રીનો પણ સંયોગ છે. એમનો ઉદય પણ છે, અગાતે છે ને, એટલે સાતા અસાતા બંનેનો ઉદય છે. ભલે સાતાનો ઉદય વિશેષ છે, અસાતાનો ઉદય ઘણો અલ્પ છે, તો પણ છે તો ખરો જ. શું અંદરમાં સુધા પરિષો, તૃષા પરિષો, એ બધા નિંદ્રા પરિષો, એ બધા પરિષોને વિજય કરે છે, આતા નથી. એ સિવાય સમોસરણની બહાર કોઈ અવર્ણવાદ પણ બોલે છે, સમોસરણમાં ન બોલે પણ સમોસરણની બહાર અવર્ણવાદ બોલે છે. અથવા સમોસરણમાં મનના પરિણામ કોઈને થઈ શકે છે વિરુદ્ધતાના, કે આ બરાબર કહેતા નથી, આમ હોવું જોઈએ ને તેમ હોવું જોઈએ, એવું પણ કોઈ સ્વચ્છંદી જીવ હોય શકે છે. ને બહાર તો જે હોય છે તો પણ ભગવાનના કેવળ જ્ઞાનમાં તો બધું જણાય છે. ઋષભદેવ ભગવાન વખતે મહાવીર સ્વામીનો જીવ છે, મરીચિ કુમાર હતો, ઘણો અવર્ણવાદ કરતા હતા. કેટલો ઘણો અવર્ણવાદ કરતા હતા. વળી ઘરના સભ્ય થઈને અવર્ણવાદ કરે તો લોકોને વિશેષ કૌતુક થાય, આકર્ષણનું કારણ થાય, અને માનવાનું પણ કેટલાકને કારણ થાય કે ભાઈ એના ઘરનો જણ છે એટલે બધું જાણતો હશે, બધું જાણતો હશે એટલે કહેતો હશે. આવા પણ માણસો નીકળે. અને કેવળ જ્ઞાનમાં તો ગમે ત્યાં હોય તો જણાય. તો એ સામગ્રી એમને દુઃખનું કારણ નથી. કોઈ અવર્ણવાદ કરે છે અપમાન કરે છે દુઃખનું કારણ નથી, અને 100 ઇન્દ્રો બહુમાન કરે છે તો પણ એમને એ સુખનું કારણ નથી. સત ઇન્દ્ર વંદિત છે, 100 ઇન્દ્રો સમોસરણમાં વંદન કરે છે કે નહીં એ કાંઈ લેવા કે દેવા સામું જોતા નથી. કેવળી ભગવાનને, તીર્થંકર ભગવાનને સાતા અસાતાનો ઉદય પણ છે તથા સુખ દુઃખના કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત માત્ર પણ સુખ દુઃખ થતું નથી. મોહનો અભાવ છે એટલે જરાય સુખ દુઃખનું એ કારણ નથી. કેમ કે મોહ નથી. સાતા સાતાનો ઉદય છે પણ પોતાને દુઃખ થતું નથી. કેમ કે મોહવશ દુઃખ થાય છે, દુઃખ થવાનું કારણ બીજું કાંઈ નથી. માટે સુખ દુઃખ મોહ જનિત જ માનવું. આ તાત્પર્ય કાઢ્યો કે સંસારમાં જીવને સુખ દુઃખ મોહ જનિત જ માનવું. મોહથી દુઃખ કહો કે અજ્ઞાનથી દુઃખ કહો, એ શબ્દ ભેદ છે, ભાવ તો એકનો એક છે. એટલે જ્યારે જ્યારે આ જીવને દુઃખ થાય ત્યારે એને એટલું જ વિચારવું રહે છે કે નક્કી આ જીવ અત્યારે કોઈને કોઈ પ્રકારે અજ્ઞાનને સેવી રહ્યો છે. શું આ જરા તાત્કાલિક વિચાર શું કરવો, એકદમ કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય અને પરિણામમાં આકુલતાને દુઃખની ઉત્પત્તિ ચાલુ થઈ જાય, એ જ વખતે તાત્કાલિક શું વિચાર કરવો. એ પહેલો વિચાર એ કરવો કે નક્કી આ જીવને જે આકુલતા થાય છે એનું કારણ અજ્ઞાન છે. જ્ઞાને કરીને દુઃખ હોય શકે નહીં. આ નિયમ છે, સિદ્ધાંત છે. જ્ઞાન છે એ સુખ નું કારણ છે, દુઃખ ઉત્પન્ન જ ન થવા દે. દુઃખ ઉત્પન્ન થયું એનો અર્થ કે નક્કી આ જીવ અજ્ઞાન સેવી રહ્યો છે. એટલા માટે તું સામગ્રીને દૂર કરવાનો અથવા કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઈચ્છે છે. સંસારી જીવ સામગ્રીને દૂર કરવા અથવા રાખવા, અનિષ્ટ સામગ્રી હોય તો એને દૂર કરવી છે, ઈષ્ટ સામગ્રીને પોતાની પાસે રાખવી છે. એવો ઉપાય કરીને દુઃખ મટાડવા તથા સુખી થવા ઈચ્છે છે, પણ એ બધા ઉપાય જૂઠા છે. એમાંથી એકે ઉપાય સાચો નથી, બધા ઉપાય જૂઠા છે જીવના. તો સાચો ઉપાય શું છે? જો આ બધા ઉપાય, અને બધા જ ઉપાય કરે છે જગતમાં, બધા જીવો આ જ ઉપાય કરે છે, જૂઠા ઉપાય કરે છે. અને એનો અર્થ કે જ્ઞાન નથી, અજ્ઞાન છે. પણ ઘણાને અજ્ઞાન હોય, બધાને અજ્ઞાન હોય, એમાં કઈ સિદ્ધાંત ફરતો નથી. સંખ્યામાં વધારે હોય માટે સિદ્ધાંત બદલાઈ જાય, એમ કઈ હોય શકે નહીં. શું? અને એટલા માટે સુખની સમસ્યા બુદ્ધિશાળી જીવોને પણ એનું સમાધાન મળતું નથી. દુઃખની સમસ્યાનું સમાધાન, સુખ પ્રાપ્તની સમસ્યાનું સમાધાન બુદ્ધિશાળી માણસોને પણ મળતું નથી. બધા એ સામગ્રીની પાછળ લાગ્યા છે. એક બહુ બુદ્ધિશાળી માણસ હતા, ધર્મને અંધશ્રદ્ધા જ માનતા હતા. ધર્મ એટલે અંધશ્રદ્ધાનો એક ડિવિઝન છે દુનિયાની અંદર, બધામાં. પછી ક્રિશ્ચન હોય કે મુસલમાન હોય, ગમે તે હોય, હિન્દુ હોય કે, એ તો બધાને સરખા જ માનતા. અંધશ્રદ્ધાનો એક વિભાગ એટલે ધર્મનું ક્ષેત્ર, એટલે બહુ ઘૃણા. અને ધર્મની વાત આવે એટલે ઘૃણા થાય, એલર્જી થઈ જાય છે. ધર્મને વાત મૂકી દે. ખરે આપણે આપણા સુખી થવા માટે આપણે બધાએ બુદ્ધિપૂર્વક બરાબર ઉદ્યમ મંત્ર આવવું જોઈએ. આ ધર્મ શિથિલ કરી નાખે છે. ભાઈ આપણું પુણ્ય પાપ પ્રમાણે બધાને ભોગવવાનું થાય ને, મૂકોને માથાકૂટ, એમ કરીને આપણે નિરુદ્યમી થઈ ગઈએ. આપણે પાછળ રહી જઈએ છીએ, આપણે બેકવર્ડ ગણાઈ જઈએ છીએ. ફલાણું છે શું, બુદ્ધિ પણ ઘણી હતી પણ એમ વાંચ્યું હતું ઘણું. અંધશ્રદ્ધા તો તમને ગમતી નથી એ વાત નક્કી, પણ હા અંધશ્રદ્ધાથી એને તો ધિક્કારીએ છીએ અમે તો. હા, તો પછી જે તમે ઉદ્યમ કરો એથી જે તમને કાંઈ સામગ્રી મળે, સંયોગો મળે, એ સંયોગોને કારણે તમને સુખ છે, એ તમે કેવી રીતે વૈજ્ઞાનિક રીતે મટીરિયલાઇઝ કર્યું છે, એની પાછળનું વિજ્ઞાન કાંઈ સમજાવશો? એક માણસ કરોડો અબજોની સંપત્તિ પછી અથવા બધી પ્રકારની અનુકૂળતા પછી એને દુઃખ છે, અને એને સુખ દુઃખ છૂટથી છૂટવાની સમસ્યા છે એનું શું? અને એક માણસ સાધારણ ગરીબ છે, છતાં પણ એના જેટલો દુઃખી નથી, એનું કારણ શું? આ તો નજર સામે છે દુનિયાની પરિસ્થિતિ. એ દાખલા કઈ શોધવા જવા પડે એવું નથી. તો તમે કઈ રીતે આ દોડ મૂકી છે? આખી દુનિયાએ દોડ મૂકી છે. સંયોગો સુધારવા, વધારવા, જાળવવા, સાચવવા અને સંયોગો પાછળ લાગી પડવું, એ આખી દુનિયાની દોડ છે. આમાં વૈજ્ઞાનિક સમજણ શું છે એ વાત તો બરાબર છે. બુદ્ધિમાં એક વખત તો એને ઉભા રહી જવું પડે, એવું તો વિચાર્યું નથી. કે તમે વેપારી છો કે વિજ્ઞાની છો કે, એ શું કામ છે તમારે? તમે જવાબ દો, તમે બુદ્ધિશાળી માણસ છો, આખી દુનિયાના ધર્મને ધિકારો છો, બુદ્ધિ તમારી સૂક્ષ્મ છે, બુદ્ધિ છે, એમાં કોઈ સવાલ નથી. આ વિચાર તમે કેવી રીતે કર્યો છે? આ તો આખી દુનિયાનો પ્રોબ્લેમ છે. કેમ સુખી થવું, કેમ દુઃખ મટાડવું, આ તો જગતના બધા પ્રાણીઓનો મુખ્ય સવાલ છે. અને એમાં કોઈ જો તમે વિચાર ન કર્યો હોય તો તમે બુદ્ધિથી કેટલા આગળ વધ્યા છો એ તમે નક્કી કરી લો. મારું સર્ટિફિકેટ જોતું હોય તો આપી દઉં કે જો તમે એ દોડ પાછળ મૂકીને સંયોગો અનુકૂળ કરવાથી જો સુખ માનતા હોય તો તમારા જેવો કોઈ અંધશ્રદ્ધાળુ મને દેખાતો નથી. સીધું એનું ટાઈટલ એને પાછું શું. આથી 1500 વર્ષ પહેલા લોકો યજ્ઞ કરી એમાં પ્રાણીઓની હિંસા કરીને હોમ હવન કરતા હતા અને એમ માનતા હતા કે આનાથી વરસાદ આવશે. શું વરસાદ નથી આવતો, માટે વરસાદ લાવવા માટે યજ્ઞ કરીને એમાં પ્રાણીઓને હોમી દો. શું એ કેટલા અંધશ્રદ્ધાળુ હતો કે ભારોભાર અંધશ્રદ્ધાળુ, કાંઈ એનાથી કોઈ વરસાદ આવતો હશે? અહીંયા યજ્ઞમાં આવું ત્યાં આપે એટલે ઉપર કઈ વાદળામાંથી વરસાદ આવે, વાદળમાંથી એ કેવી રીતે બને? બસ એટલા જ તમે અંધશ્રદ્ધાળુ છો. મને કે ભાઈ સાહેબ તમે તો એક કિક મારીને 1500 વર્ષ પાછળ નાખો કે વિચારી દો. આ બધી દોડ ખોટી છે, એનું વિજ્ઞાન કોઈ બીજું છે. મને કઈ મને પુસ્તકો મોકલો ને મારા વાંચવા છે. પછી પુસ્તકો મોકલ્યા હતા એને, બુદ્ધિશાળી માણસ કરો અભ્યાસ કરો. એવું છે, આખી દુનિયામાં એ બધા ઉપાય થાય છે અને બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસો એ ઉપાય કરે છે, પણ ખરેખર એ ઉપાય બધા જૂઠા છે. સમ્યક દર્શન આદિક થી, સમ્યક દર્શન આદિક એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, જેને આપણે રત્નત્રય કહીએ છીએ. આત્માનું, શુદ્ધ આત્માનું સુખ ભંડાર એવા આત્માની શ્રદ્ધા કે સુખ આત્મામાં છે અને આત્માની બહાર નથી. અને એ સુખનું વેદન જ્ઞાન, અનુભવન જ્ઞાન, એ સમ્ય જ્ઞાન. અને એમાં સ્થિરતા રૂપ આચરણ, વિતરાગ ભાવ રૂપ આચરણ, નિર્મોહ દશા, એને સમ્ય ચારિત્ર કહેવામાં આવે છે. એવા જો જીવને પરિણામ થાય તો એ નરકમાં હોય તો સુખી થાય, દુખી ન થાય. અને જો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર હોય તો સ્વર્ગમાં હોય કે પૈસા વાળો હોય કે મોટો સત્તાધારી હોય, રાજા મહારાજા પ્રેસિડેન્ટ વડાપ્રધાન ગમે તે હોય, તો એ દુખી દુખી ને દુખી જ થાય. ગુરુદેવે આ કાળમાં બહુ મોટો ઉપકાર કર્યો છે સમાજ ઉપર, જીવો ઉપર. ગુરુદેવ નો બહુ મોટો ઉપકાર છે. આવો વિષય જે લગભગ જૈન શાસ્ત્ર માં હોવા છતાં જૈન સંપ્રદાયમાં લોપાઈ ગયો હતો, એનું પાછું પુનરુત્થાન કર્યું. જીર્ણ થઈ ગયો તો એનો જીર્ણોદ્ધાર કર્યો, ધર્મ નો જીર્ણોદ્ધાર કર્યો, તીર્થ નો જીર્ણોદ્ધાર કર્યો. ખરેખર તો તીર્થ નો જીર્ણોદ્ધાર કર્યો કહેવાય, એ સાચું જીર્ણોદ્ધાર છે. સમ્યક દર્શન આદિક થી ભ્રમ દૂર થાય એટલે અજ્ઞાન દૂર થાય, ભ્રમણા એટલે અજ્ઞાન દૂર થાય. તો સામગ્રીથી સુખ દુઃખ ન ભાસતા પોતાના પરિણામથી જ સુખ દુઃખ ભાસે. તો જીવને સામગ્રીથી, સંયોગથી સુખ દુઃખ ન ભાસતા પોતાના અજ્ઞાન પરિણામને લઈને થાય છે એમ એને બરાબર સમજાય. જો સમ્યક દર્શન થાય તો અને તેથી એવા પરિણામ એ ન કરે, દુખી થવાના પરિણામ ન કરે. વળી યથાર્થ વિચારના અભ્યાસ વડે પોતાના પરિણામ જેમ એ સામગ્રીના નિમિત્તથી સુખી દુખી ન થાય તેમ સાધન કરે. અને યથાર્થ વિચારના અભ્યાસ વડે વિચારણા યથાર્થ કરે, વિચારણા અનુસાર પ્રયોગ પણ બરાબર કરે, અને પોતાના પરિણામ ગમે તે પ્રકારના સંયોગો ઊભા થાય, વિયોગો ઊભા થાય, ગમે તે હર હાલતમાં કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય તો પણ પોતે દુખી ન થાય એવું સાધન કરે, અને એ થઈ શકે છે. કોઈ આ તત્વજ્ઞાનનો અસાધારણ ફાયદો હોય તો તે છે કે જો ખરેખર જીવ સાચી સમજણ કરે અને પરિણમન કરે તો એને કોઈ પણ હાલતમાં દુઃખ ન થાય. સંયોગો વિયોગો તો પૂર્વ કર્મ અનુસાર થયા વિના રહેવાના નથી અને બધાને થાય છે, પણ જો સાચી સમજણ અને એ અનુસાર પોતાની દશા કેળવી હશે તો ગમે તે હાલતમાં દુઃખી નહીં થાય, નહીતર ગમે તે હાલતમાં દુઃખી થયા વિના રહેશે નહીં, ગમે તે હાલતમાં દુઃખી થશે. આ મોટો ફાયદો છે આ વિષયનો, આ મોટો ફાયદો છે. એ સમ્યક દર્શન આદિની ભાવનાથી જ મોહ મંદ થઈ જાય. શું કહે છે? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હોય એવી ભાવના થાય તો પણ મોહ મંદ થાય, તો પછી પૂર્ણ દિશાની ભાવનામાં કેટલો મોહ મંદ થાય પહેલે ભડાકે. શું? સમ્યક દર્શનની ભાવનાથી મોહ મંદ થાય છે તો પછી પૂર્ણતાને લક્ષે મોહ મંદ થાય એ કહેવાની જરૂર નથી, કેમ કે એને તો એક કોઈ પ્રકૃતિનો અસંખ્યાત પ્રકારના દોષ છે, અનંત પ્રકારના દોષ છે, એમાંથી એક દોષનો કણ નથી જોતો. એવી ભાવનાવાળાને તો મોહ અત્યંત મંદ થાય એ કાંઈ પૂછવા જેવી વાત રહેતી નથી. દર્શન મોહ ઉપર પહેલો ઘા કોનો? પરમેશ્વરનો. લોકો કહે છે ને પહેલો ઘા પરમેશ્વરનો, આ પૂર્ણતા પરમેશ્વર પદ છે ઠીક. અને દર્શન મોહ જીવને સંસારમાં રખડવામાં રખડાવવા માટે મોટામાં મોટો દુશ્મન છે. આ પરમેશ્વર પદની ભાવનાનો પહેલો ઘા છે. ગુરુદેવે સૂત્ર ક્યાંથી કાઢ્યું જુઓ, સૂત્ર કાઢ્યું છે પૂર્ણતાને લક્ષે શરૂઆત, એ જ વાસ્તવિક શરૂઆત છે. દર્શન મોહને સીધા પણ એના પગ ભાંગી નહીં ખા, દર્શન મોહના ટાંટિયા ભાંગી નહીં ખા. પછી આગળ જ્યાં સમ્યક દર્શન પ્રગટ કરશે એટલે દર્શન કેડ તૂટી ગઈ, મોહની પ્રકૃતિની કેડ ભાંગી ગઈ. પછી મોહ છે એ નિર્બળ છે, બિચારો શક્તિ વગરનો નિર્બળ થઈ જાય છે. એમાં એ સમ્યક દર્શન આદિની ભાવનાથી મોહ મંદ થઈ જાય ત્યારે એવી દશા થઈ જાય કે અનેક કારણ મળવા છતાં પણ પોતાને ત્યાં સુખ દુઃખ થાય નહીં. પાછો પોતાને ખબર પડે કે આ જ પરિસ્થિતિમાં હું ઘણો દુઃખી થતો હતો, હવે એથી વધારે ખરાબ પરિસ્થિતિ છે, મને કાંઈ એનું દુઃખ નથી. એને પોતાને પછી પ્રતીતિને ખાતરી થઈ જાય, અનુભવ સિદ્ધ થાય એને. શું? સુખ દુઃખનો સમસ્યામાંથી મુક્ત થયો છે, અનુભવ સિદ્ધ એને ખાતરી થઈ જાય. આ જ પદાર્થથી મને સુખની કલ્પના થતી હતી એ મોટી, આ જ પદાર્થને કારણે મને દુઃખની કલ્પના થતી હતી એ પણ મોટી, એમ ચોખ્ખું એનું જ્ઞાન, નિર્મળ ચોખ્ખું જ્ઞાન સ્પષ્ટપણે કામ કરે. એટલે એવી દશા થઈ જાય મોહ મંદ થવાને કારણે કે અનેક કારણો મળવા છતાં પણ પોતાને તેમાં સુખ દુઃખ થાય નહીં, ત્યારે એક શાંત દશારૂપ નિરાકુળ બની જ્યારે સુખ દુઃખ ન થાય ત્યારે શું થાય? જગતના સુખ દુઃખો, આત્માનું સુખ તો થાય, ત્યારે એક શાંત દશારૂપ નિરાકુળ બની સાચા સુખને અનુભવે. એ વખતે નિરાકુળ આત્મિક સુખને અનુભવે. મનનું સુખ એ સાચું સુખ નથી, પણ કૃત્રિમ અને બનાવટી સુખ છે. આત્મામાંથી જે આ નિરાકુળ સુખની ઉત્પત્તિ થાય એ સાચું સુખ અને શાશ્વત સુખ છે, એ અસલ સુખ છે. એ સુખની પ્રાપ્તિ કરવા માટેનો આ વિષય ચાલે છે. અને ત્યારે સર્વ દુઃખ મટીને સુખી થાય છે. એવું જ્યારે નિરાકુળ સુખ ઉત્પન્ન થાય, અનુભવ થાય, ત્યારે ક્રમશઃ સર્વ દુઃખ મટીને કેવળ જ્ઞાનમાં જે પરમાનંદ અને અનંત સુખની દશા છે એ જીવ પ્રગટ કરી શકે છે. જે જે આત્માઓ કેવળ જ્ઞાન પામ્યા, કેટલા પામ્યા છે અત્યાર સુધીમાં? અનંત આત્માઓ કેવળ જ્ઞાન પામ્યા. લાખ કરોડ અબજ ખર્વ નિખર્વ નહીં, અનંત આત્માઓ અનંત સુખને પામ્યા. એ બધા પહેલા આપણા જેવા સંસારમાં દુખી હતા. પહેલેથી કોઈ નથી ત્યાં સિદ્ધાલયમાં. જે સિદ્ધાલયમાં અનંત સિદ્ધાત્માઓ છે એ કોઈ અનાદિથી પહેલેથી નથી. વ્યક્તિગત રીતે બધા સંસારી હતા, આપણા જેવા જ હતા. અને એ પોતાનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને, સાચું સાધન કરીને અનંત સુખને પામ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે આ જીવ પણ એવું સુખ પ્રાપ્ત કરી શકે છે. અનંત કાળ માટેનું અનંત શાશ્વત સુખ આ જીવ પણ પ્રાપ્ત કરી શકે છે. એવું કઈ અશક્ય નથી. આ તો કોઈ જંગલમાં રહેનાર યોગીઓનું ને મહાત્માઓનું કામ છે, અમારા સંસારીઓનું કામ નથી. એમ નથી, તું સંસારી છો જ નહીં, તું સિદ્ધ પરમાત્માની જાતિનો આત્મા છો. અને અત્યારથી એની શરૂઆત, અહીંથી એની શરૂઆત બરાબર થઈ શકે છે. કરવા ધારે તો સવાલ એટલો છે કે કરવા ધારે તો નિર્ધાર કરવો જોઈએ કે આ કામ કરવું છે, કોઈ પણ ભોગે કરવું છે, કરવું છે ને કરવું છે તો થઈ શકે સહેલાઈથી. કે છે ને, તરત જ મોહમંદ થાય. કરવા ધારે ત્યાં મોહમંદ થાય, એનો કર્મ રસ્તો આપવા માંડે. શું પોતે જ્યાં બળવાન થાય ત્યારે ઓલા બધા સામે નિર્બળ થઈ જાય છે આપોઆપ. પોતે નબળો થાય તો ઓલા બધા ચડી બેસે બળવાન થઈને. આમ છે ત્યારે સર્વ દુઃખ મટી સુખી થાય છે. માટે એ જ સુખી થવાનો ઉપાય છે. માટે સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરવા એ જ સુખી થવાનો ઉપાય છે. મળી, આ ઉપાય સ્વાધીન છે. સગવડ શું છે કે આ ઉપાય સ્વાધીન છે. મારમાં તો પરાધીન ઉપાય છે. કોઈ એમ કે હું ભણ્યો છું, ભણ્યો નથી માટે શું કરું, અભણ શું છે ને શું કરું. કોઈ એમ કે હું ભણ્યો છું પણ મૂડી નથી, વેપાર ધંધો કારખાનું કેવી રીતે કરવું. શું બધા પરાધીનતા અનેક પ્રકારની છે બહારના કામમાં. અહીંયા તો કોઈની પરાધીનતા નથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એમાં કોઈની પરાધીનતા નથી. નિત્ર એમ કે ભાઈ અમારા બધા ઘરમાં અનુકૂળ નથી, શું કરવું. ઘરવાળા ધર્મને નથી માનતા, એવું બને છે કે નહીં? એ ન માને તો પણ એને કોઈને પરાણે મનાવવાનો પ્રશ્ન નથી. તારે માનવામાં એ કોઈ આડા આવી શકે એવું છે નહીં. પોતાની માન્યતા તો પોતાના પરિણામ છે, એ પરિણામમાં કોઈની પહોંચ નથી. પોતે શું માનવું, પોતે શું ન માનવું એના માટે સ્વતંત્ર છે. હવે એ વેદનીનું પ્રકરણ પૂરું કર્યું. હવે આયુ કર્મના ઉદયથી થતું દુઃખ સુખ નહીં હો, આયુ કર્મના ઉદયથી થતું દુઃખ. જો અત્યારે આયુ કર્મનો ઉદય ચાલુ છે એનાથી દુઃખ થાય છે? હે, ટેવાઈ ગયો છે એનાથી દુઃખ છે? કેવી રીતે દુઃખ છે? ભય છે. કે હું મરું નહીં તો સારું, એટલે મારું આયુષ પૂરું ન થાય તો સારું, આમના મારું આયુષ ચાલુ રહે તો સારું. શું ભયથી, નિરંતર ભયથી દુખી છે, કોઈ સમય બાકી નથી, ભયથી નિરંતર દુખી છે. કેમ કે એમાં પોતાનો નાશ માને છે, આયુષ પૂરું થવાથી પોતાનો નાશ માને છે. ખરેખર આયુષ પૂરું થવાથી કોઈ જીવનો નાશ થતો નથી, એ તો અન્ય સ્થાનમાં ચાલ્યો જાય છે. આયુ કર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવો તે જીવિતવ્ય છે. પહેલા તો શું કે છે, લોક જીવન કોને કહે છે, લોકોમાં જીવન કોને કહેવામાં આવે છે. શું કે આયુષ કર્મના નિમિત્તે કોઈ પણ પર્યાય ધારણ કરવો સારી ગતિમાં,
એ ધારણ કરેલો પર્યાય છૂટવો તેને મરણ કહેવામાં આવે છે. આ જીવન મરણની વ્યાખ્યા જુઓ શાસ્ત્રીય પરિભાષામાં. એ ધારણ કરેલો પર્યાય છૂટી જાય, એ પર્યાય ન રહે. મનુષ્યને મનુષ્ય થાય તો એની એ પર્યાય ન રહે, કેમ કે એને તો એટલી ઉંમર ભોગવી લીધી, પછી તો જે ફરીને મનુષ્ય થાય તો બાળ અવસ્થામાં આવે, એ પર્યાય તો એને રહે, એ પર્યાય ખલાસ થઈ ગયો. મોટા ભાગે તો બીજી ગતિમાં જ જાય છે અને બીજી પર્યાય ધારણ કરે છે. પણ તેનો તે મનુષ્ય મટીને મનુષ્ય થાય, શું દેવ મટીને દેવ થાય નહીં, નારકી મટીને નારકી થાય નહીં, એ બે ગતિમાં એવું છે. શું એ ભોગવાઈ ગયું પણ મિથ્યા દ્રષ્ટિ હોય તો મોટે ભાગે ત્રીજી ગતિમાં દુર્ગતિમાં જાય, વિકેન્દ્રિયાદીમાં, કેમ કે વિશેષ ત્યાં રાગ હોય છે. સમ્યક દ્રષ્ટિ હોય તો મનુષ્ય થાય, નારકીમાં જાય નહીં, દેવ નારકીમાં જાય નહીં, નારકી દેવમાં જાય નહીં, નારકીમાંથી નીકળે. તો મિથ્યા દ્રષ્ટિ હોય તો એ પણ તિર્યન થાય, મોટા ભાગે દેવ થાય નહીં, તિર્યન થાય, અને સમ્યક દ્રષ્ટિ હોય તો મનુષ્ય થાય. આ પ્રાય આ સ્થિતિ છે. પણ એ પર્યાય છૂટવો એનું નામ મરણ કહેવામાં આવે છે. અહીંયા પર્યાય પૂરી કરીએ, આયુષ પૂરું કર્યું એમ કહો કે એ પર્યાય પૂરી કરી નાખે. હવે આ જીવ મિથ્યા દર્શન આદિથી એ પર્યાયને પોતાના સ્વરૂપ રૂપે અનુભવે છે. હવે જે પર્યાય ધારણ કરી મનુષ્ય થયો, પુરુષ થયો, સ્ત્રી થયો, બાળક થયો, યુવાન થયો, વૃદ્ધ થયો, જે કાંઈ પર્યાય, બસ એવો જ પોતાનું સ્વરૂપ છે, એવો જ હું છું, એવો એ અનુભવ કરે છે. પર્યાય માત્રપણે આખે આખો આત્મા અનુભવ કરવો એને પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે છે. આ વિશે થોડો સ્પષ્ટ કરવા જેવો છે. પર્યાય નો અનુભવ થાય તે પર્યાય દ્રષ્ટિ નથી. અનુભવ તો બધાને પર્યાય નો જ થાય, ન સ્વદ્રવ્ય નો થાય, ન પરદ્રવ્ય નો થાય. પણ જેટલી જેવડી પર્યાય છે સંસાર અવસ્થામાં, ઊણી અધૂરી વિકારી અલ્પગમતો જે કાંઈ છે તે, એવડો જ છું એમ માનવું તે પર્યાય દ્રષ્ટિ છે. પર્યાયનો અનુભવ કરવો તે પર્યાય દ્રષ્ટિ નથી. તો જ્ઞાનીને સિદ્ધ પરમાત્માને પણ પર્યાયનો અનુભવ છે, અને નિગોદના જીવને પણ પર્યાયનો અનુભવ છે, બધાયને એ છે. પણ પોતાના ત્રિકાળી સ્વરૂપનો અવલંબન છોડીને હું એવો છું એવો સ્વરૂપાશ્રિત પરિણામ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના નહીં કરીને, એને ચૂકીને માત્ર ઊણી વિકારી પર્યાય જેટલો પોતાને માનવો, એ મિથ્યા દ્રષ્ટિ અથવા એ પર્યાય દ્રષ્ટિ છે. બાકી પર્યાયનો અનુભવ તે કાંઈ પર્યાય દ્રષ્ટિ નથી. પ્રમાણમાં તો યુક્ત અનુભવ છે, પર્યાયનો અનુભવ નથી એવું તો કાંઈ છે નહીં. એ બધી ભડકે છે લોકો, પર્યાયનું નામ આવે તો ઘણી પર્યાય દ્રષ્ટિ થઈ જવા છે, એ વાત છોડી ગયો, એ પર્યાય દ્રષ્ટિ થઈ જવા છે, એમ નથી કાંઈ. માત્ર પર્યાય પણ અવધારવો, પોતાને માનવો, અનુભવવો, અને પોતાના ત્રિકાળી સ્વરૂપને લક્ષ્યમાંથી છૂટી જવું, અવલંબન માંથી છૂટી જવું, એને પર્યાય દ્રષ્ટિ અથવા મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. આમ જ્ઞાનીય ભાવના ભાવે છે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એની ભાવના તો જ્ઞાનીઓ ભાવે છે. એની તો પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય કે ન થઈ જાય, ન થાય એ ભાવના એવી ભાવે કે સાધારણ જીવને એવી ભાવના ન હોય એવી ભાવના ભાવે છે. શું કહ્યું એ મિથ્યા દર્શનાદિથી પર્યાયને જ પોતાના સ્વરૂપ રૂપે અનુભવે છે, તેથી એ જીવિતવ્ય રહેતા પોતાનું અસ્તિત્વ માને છે, એ પર્યાય રહેતા પોતાની હયાતી માને છે, પોતાને જીવતો માને છે, અને તથા મરણ થતા પોતાનો અભાવ માને છે, અને પર્યાય છૂટતા પોતાનું મરણ એટલે અભાવ. હું સર્વનાશ થઈ જઈશ, સર્વસ્વપણે મારો નાશ થઈ જશે એમ માને છે. ખરેખર તો નાશ થતો નથી, આત્માનું ક્ષેત્રાંતર થાય છે અને પર્યાય અંતર પણ થાય છે, બીજી પર્યાય ધારણ કરે છે, બીજા ક્ષેત્રે ચાલ્યો જાય છે. તેની તે પર્યાય તેના તે ક્ષેત્રે ઉપજે એમ તો બની શકે નહીં. જે કાંઈ કર્મ હોય એ કર્મના ભોગ્ય સ્થાનો જ્યાં વિશ્વમાં હોય ત્યાં તેને તદ અનુકૂળ પર્યાય અને ક્ષેત્રની ઉત્પત્તિ થઈ જાય છે. આ જ કારણથી તેને નિરંતર મરણનો ભય રહે છે અને તે ભયથી સદા આકુલતા રહે છે. કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ સંસારમાં મરણના ભય વિનાનો નથી. કહે ન કહે, બોલે ન બોલે, જણાવે ન જણાવે, પણ મિથ્યા દ્રષ્ટિપણામાં પર્યાય માત્રને પોતાનું સ્વરૂપ માનેલું હોવાથી, એ પર્યાય નાશવાન હોવાથી અને પ્રત્યક્ષ નાશવાન પણ દેખાતું હોવાથી મરણનો ભય મિથ્યા દ્રષ્ટિને થયા વિના રહીને થાય થાય ને થાય જ આ પરિસ્થિતિ છે. શું કહે છે કે મરણ થતા પોતાનો અભાવ માને છે અને તે કારણથી નિરંતર મરણનો ભય રહે છે. પછી વિકલ્પ કરે ત્યારે એને મરણનો ભય થાય છે એમ નહી, મૃત્યુનું સ્મરણ થાય ત્યારે એનો ભય લાગે એમ નહી, કોઈનું મૃત્યુ જોવે ત્યારે ભય લાગે એમ નહી, પરિણતિ નિરંતર ચાલતી હોય છે એમ કે છે. ભય ની પરિણતિ નિરંતર ચાલુ રહી છે, આ પરિણતિ ને સમજવા જેવું છે. હા, વેદના રૂપે છે ભય, તો વેદવાનો વિષય છે, જાણવાનો વિષય થોડો છે, પણ એવો ટેવાઈ ગયો છે કે જાણે ખબર નથી, વાંદરાની ખાડીમાં દુર્ગંધ ન આવે, ગટરની પાસે રહીએ તો એને ગટરની દુર્ગંધ ન લાગે, તો દુર્ગંધ નથી ત્યાં ઘણી છે, એને કેમ બિલકુલ નથી લાગતી, તો ટેવાઈ ગયો. મગજને અનંત દુઃખ છે, ટેવાઈ ગયો. અનંત દુઃખને સહન કરવાની શક્તિ પણ જીવમાં અનંતી છે. કેટલી? અનંત દુઃખને સહન કરવાની જીવની શક્તિ કેટલી છે? અનંતી શક્તિ છે. એની શક્તિને બતાવે છે અનંત દુઃખ, પણ એની સહન શક્તિ ને એની એની શક્તિ કેટલી બધી છે એ જાહેર કરે છે. આમ છે, કોઈ એમને અમને કહ્યું ક્યારેક દુઃખ થાય મરણનું, એવો કઈ પ્રસંગ બને ત્યારે શું, કે ભાઈ કોઈને મરતા જોયા હોય ત્યારે દુઃખ થાય, કે એવા કોઈ સમાચાર સાંભળીએ ત્યારે દુઃખ થાય, ખોટી વાત છે, ત્યારે વિશેષ દુઃખ થાય છે. એ વખતે ઉપયોગમાં એ પ્રકારનો ઉપયોગ થવાને લીધે વધારે દુઃખ થાય છે. બાકી મરણના ભયથી સંસારી પ્રાણી નિરંતર ગ્રસિત છે અને નિરંતર દુઃખી છે, એની પરિણતિ ચાલુ ને ચાલુ છે. આમ છે, પરિણતિ થઈ જ જાય છે, કરવાનું નહીં કરવાનો પ્રશ્ન ક્યાં છે? પરિણતિ ને પલટાવાની છે. જે દુઃખની પરિણતિ છે એને અનંત સુખના ધામના આશરે સુખની પરિણતિ કરવાની છે. પોતાનું અનંત સુખધામ આત્મા છે એના આશરે સુખની પરિણતિ કરવાની છે. એવી પરિણતિ થાય એવો ઉપાય કરવાનો છે. અને આમાં શું અનિષ્ટ છે, આમાં શું ખોટું છે, શું આમાં અકર્તવ્ય છે? આ તો સારી વાત છે કે ખરાબ વાત છે? જીવને સુખી થવાની વાત સારી છે કે ખરાબ છે? સારી છે. કોઈ કૃપાદેવને પ્રશ્ન પૂછ્યો છે કે જયારે આવી સરસ વાત છે, જગતનું ઉત્કૃષ્ટ તત્વ છે સુખી થવા માટે, આ જૈન દર્શનનું જે તત્વ છે એ જગતમાં સર્વોત્કૃષ્ટ સુખી થવાનો ઉપાય છે, તો પછી બધા કેમ જૈન થતા નથી ને કેમ બધા જૈન ને માનતા નથી? આવો પ્રશ્ન કર્યો છે. સુખી તો બધાને થવું છે, તો કે સુખી થવું છે પણ સ્વચ્છંદે પોતાની રીતે થવું છે, સ્વચ્છંદ રાખીને થવું છે. ભગવાનની આજ્ઞા એ કે જ્ઞાનીના માર્ગે ચાલવું નથી. એટલે પછી સાચું કે છે એમ કઈ નહીં, તમારો ઉપાય સાચો નહીં. અમે કહીએ તે સાચું, અમે કરીએ તે સાચું, તમારું સાચું નહીં. એવી રીતે સ્વચ્છંદ કરે છે, એમ શું કરવા કરે છે? ઠીક, પછી એ કોઈ બાહુલ્યતા છે. એવા જીવોની યોગ્યતાની બાહુલ્યતા ઘણી છે, એટલે બળાપણું એવું ઘણું છે. વિવિધ પ્રકારે એ રીતે જીવો જીના જ્ઞાને અનુસરવા તૈયાર નથી. તો નથી સારું છે માટે બધા લઈ લે એવું કઈ નથી. જગત બાહુલ્યતા, બાહુલ્યતા એટલે બહોળાપણો, એમને એવો શબ્દ વાપર્યો છે. કૃપાળુદેવ એ શબ્દ વાપર્યો છે ઉત્તરમાં, કે એ બધી યોગ્યતાની અને કર્મની બાહુલ્યતા છે. કર્મની એટલે એવો ઉદય છે, એમાં જોડાવાની એની યોગ્યતા છે. કર્મની બાહુલ્યતા એમાંથી વળી કર્મ નડે છે એમ લે છે, પોતાની યોગ્યતાનો સવાલ છે આમાં. શું પોતાનું હોનાર સારું હોય ને એને આવો વિચાર આવે કે મારે સત્ય સમજવું છે. શ્રોતાના સ્વરૂપમાં પહેલી લીધી ને, ભલું થવા યોગ્ય છે તેથી જે જીવને એવો વિચાર આવે છે કે હું કોણ છું, ખરેખર હું કોણ છું? અત્યારે તો ફલાણો ફલાણો છે માન્યું છે એમ નહીં, ખરેખર હું કોણ છું? ક્યાંથી અહીં આવીને આ જન્મ ધારણ કર્યો? કદાચ અહીંથી મરી નથી જઈશ તો ક્યાં જઈશ? મારું મૂળ સ્વરૂપ કેવું છે? અને આ મારું પરિણમન ચારિત્ર એટલે આચરણ પરિણમન કેવી રીતે થઈ રહ્યું છે, કેવું બની રહ્યું છે? મને જે જે ભાવો થાય છે તેનું ફળ શું આવશે? આ જીવ દુઃખી થઈ રહ્યો છે વારંવાર, એનો ઉપાય શું છે? આ બધી પ્રયોજનભૂત વાતનો મારે સાચો નિર્ણય કરવો જોઈએ. આવો વિચાર કોને આવે? જેનું ભવિષ્ય ઉજળું હોય, એને જે સુખી થવાનો હોય એને આવા વિચારો આવે છે. અને એ સત્ય સમજવા માટે પ્રેરાય છે. સત્ય સમજવાના નિમિત્તો જગતમાં સદાય વિદ્યમાન હોય જ છે, ન હોય એવું બને નહીં. પણ જો પોતે જ્યારે તૈયાર થાય ત્યારે ઉપાદાન નિમિત્તનો મેળ ખાય છે, પોતે તૈયાર ન થાય તો પાડોશમાં હોય કહેનાર તો પણ એનું સાંભળે નહીં. અરે ઘરમાં હોય તો સાંભળે નહીં. હું તમારે કરવું એ કરો, અમને કરવા દો, અમારો એમ કહી દે. શું તમારે જેમ કરવું એમ કરો, અમને અમારી રીતે બધું કરવા દો. શું એવું છે? સદા આકુલતા રહે છે મરણના ભયથી, જીવને સદાય આકુલતા રહે છે. જેને મરણના કારણ જાણે તેનાથી ઘણો જ ડરે છે, મરણ ના કારણ જાણે એનાથી ઘણો ડરે છે. પાણી થી ઘણા નથી ડરતા, પાણીમાં ડૂબી મરી જાય તો પાણી ભાળે ત્યાં ડરે. પાણી થી આઘાર્યો આપડે તો ભાઈ, પણ આ તો નાવ સ્ટીમર છે, નાવ છે, મશીન વાળો વાણ છે, આપણે બેસી બેસમાં શું વાંધો? એમ બધા લોકો સફર કરવા જાય છે, શું તો કે નહીં આપણે પાણી થી આઘા જોવો ત્યાં ડરે. એવી રીતે કોઈ અગ્નિ થી ડરે, કોઈ સર્પ થી ડરે. આજે જે પ્રાણીઓ થી માણસ ની હિંસા થાય છે, મરણ થાય છે, એવા પ્રાણીઓ થી ડરે છે. અરે મરણ નો થાય એવા પ્રાણીઓ થી ડરે, કાન ખજરો નીકળતા ડરે, દરેક નો ડરે, વાંધો નીકળે તો ડરે, એ નથી ડરતો હોય છે. તો કાન ખજરો ને જરાક અવાજ થી ભાગવા માંડે, વાંધો પણ ભાગવા માંડે, પણ નીકળતા ડરે છે કે નથી ડરતો? એ ભય દુઃખ નું કારણ છે કે સુખ નું કારણ છે? દુઃખ નું કારણ. એટલે જેનાથી મરણ થાય તે મરણ થી બચવા માટે હું મરણ ના કારણ થી દૂર જાય છે, ડરે છે. કદાચિત તેનો સંયોગ થઈ જાય પરવશે, શું પરવશે થઈ જાય તો મહાવિવળ થઈ જાય છે. એમાં ખાસ કરીને એરોપ્લેન ની અંદર પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે લોકો કેટલા મરણ ના ભય થી ભયાન્વિત છે એ નજર સામે દેખાય છે. ખાલી એમ કે થોડીક ટેકનિકલ ખામી ઉભી થઈ છે માટે આપણે હવે એરોપ્લેન ને નજીકના એરપોર્ટ ઉપર ઉતારવા માટે જઈએ છીએ, ત્યાં તો બધા ફડફડાટ થવા માંડે, કોકને બીપી વધી જાય ને, કોઈને હાર્ટ ધડકન વધી જાય ને, કોઈને કાંઈ ને કોઈને કાંઈ ને પરસેવા છૂટવા માંડે, કરી રહી આટલે ઊંચે છીએ ને ક્યાંક નીચે જાશું તો કોઈ ભગવાન નું નામ લેવા માંડે, કોઈ કઈ કરવા માંડે, કોઈ કઈ કરવા માંડે. જોયેલું છે એવો કોઈ સંયોગ બની જાય તો મહાવિવળ થઈ જાય, બહુ દુખી થાય એ વખતે, એટલી બધી આકુલતા થાય. કેટલી વાર લાગે આકુલતા ઉત્પન્ન થવામાં? સાંભળતા હવે બીજી સેકન્ડ નહી, ઉધાર નહી. દુઃખ ઉત્પન્ન થવામાં રોકડું ઉધારી નહી, સમાચાર મળ્યા કે દુઃખી થયો નથી એવું સુખનું છે. શું કેવું છે? આ જે આત્મિક સુખ છે, ધર્મથી ઉત્પન્ન થતું સુખ છે, ગુણથી ઉત્પન્ન થતું સુખ છે, એટલું જ રોકડ્યું છે. જેટલું દુઃખ રોકડ્યું છે એટલું સુખ રોકડ્યું છે, કેમ કે એક જ ગુણની પર્યાય છે. ઉલટી સુટી એક જ ગુણની પર્યાય છે, એટલો જ સુખી થાય છે. શું આ તો એકદમ સુખી થવા માટેની વાત છે, એકદમ તાત્કાલિક સુખી થવા માટેની વાત છે, એ વાત કરવી છે અમને. કદાચિત તેનો સંયોગ બની જાય તો મહાવિવળ થઈ જાય છે, એ પ્રમાણે તે મહાદુખી રહ્યા કરે છે. આયુષ કર્મનો ઉદય ચાલુ હોવા છતાં પણ મહાદુખી રહ્યા કરે છે. એ મરણથી બચવા માટે ઉપાય એમ કરે છે કે મરણના કારણોને દૂર રાખે છે, અથવા પોતે તેનાથી દૂર ભાગે છે, અથવા ઔષધાદિકનું સાધન કરે છે. કેમ કે રોગથી માણસ મરે છે તો કે આપણે પહેલેથી એવી દવા લ્યો રોગ ન આવે, પ્રિવેન્ટિવ ડ્રગ્સ જેને કહે છે. શું રોગ આવે નહીં તો કોઈ ડાક્ટર મરતો જ નહીં. હે, દવા બનાવવા વાળો નો મરત, દવા વેચવા વાળો નો મરત, ડાક્ટર નો મરત, એવું કઈ ચાલતું નથી. ગોટકોટા જે બનાવે છે આ લૂંટે મારામારી થાય તો સુરક્ષણ માટે બારણા મજબૂત બનાવો, બારીઓ મજબૂત બનાવો, એના સરિયા મજબૂત રાખો, ફલાણું આમ કરો આમ કરો, તે આદિ અનેક ઉપાય કરે છે, પણ એ બધા ઉપાય જૂઠા છે. કેવો શબ્દ ભાઈ પ્રશ્ન? એ બધા ઉપાય આયુષ પૂરું થશે, કોઈ તને શરણ છે નહીં. આખા સંસારમાં કોઈ શરણ છે નહીં, અશરણ છે, કોઈ બચાવી શકે
નહીં, ગમે તેવી વ્યવસ્થા રાખી ન હોય એમાં કોઈ બચી શકે નહી. હા, ચાર શરણ વ્યવહારે છે, અરિયંતા શરણમ, સિદ્ધા શરણમ, સાવુ શરણમ, કેવળી પણ તો ધમ્મો શરણમ. ચાર શરણ, ચાર શરણ એ જે આદરે એમ કે છે એ સુખી થાય, પણ એ ચાર શરણ સીધા શરણ માં ક્યાં જઈશ? તું સીધાલી માં જઈશ? સીધા શરણ લેવા માટે ક્યાં જઈશ? કે તારું સિદ્ધ પદ છે એ ચારે શરણ તારા આત્મામાં છે, ચારે શરણ આત્મામાં છે એમ બતાવવું છે. અને આત્માનું શરણ લે તો આત્મા અજર અમર શાશ્વત પદાર્થ છે. તારા શાશ્વત પદ નો અનુભવ થતા તને ક્યાંય મરણ ની ભય રહેશે? જે મરણ થી સંસારી પ્રાણીઓ અતિ અતિ દુખી થાય છે, એ જ મરણ ના પ્રસંગે જ્ઞાનીઓ મહોત્સવ ની જેમ પોતાના સુખ ને આનંદ ને પ્રગટ કરે, મૃત્યુ મહોત્સવ છે કે નહી? કેવું, કેટલો મોટો ફેર છે. દુનિયાના કોઈ ધર્મના શાસ્ત્રમાં મૃત્યુને મહોત્સવ નથી કીધો. બતાવો હોય તો ક્યાંય જૈન દર્શન સિવાય મૃત્યુને ક્યાંય મહોત્સવ નથી કીધો. બધા એનાથી ડરે છે. મરણના કારણોને દૂર રાખે છે, જો આ ઇતિહાસમાં આવી ગયું ને, અન્ય મતમાં એ આવે છે. ભાઈ શ્રી કૃષ્ણનો આયુષ પૂરું થવાનો જરાસંઘ એના કુટુંબના કુટુંબી ભાઈ જ હતા, શું કે ભત્રીજા કે વાત, એના એના હાથે એનું મોત હતું. ઓલાને તો શ્રી કૃષ્ણ પ્રત્યે ભગવાન જેવી બુદ્ધિ એવી રીતે લીધું છે, શું હે મારા હાથે હું એમને મારું, બની જ શકે નહીં, કોઈ દી નો મારું બને જ નહીં ને. પણ એવું થઈ જાય, એવું તારા હાથે થઈ જાય તો કે થઈ જાય, પણ પાયે હોય તો થાય ને, હું એનાથી જ આગળ ઉપરથી ક્યાંથી થાય? ઠીક, જંગલવાસી થઈ ગયો એ માણસ તો આ જંગલમાં ગયા. ઠીક, એ મરણના કારણોને દૂર રાખવાથી કોઈ બચી શકતો નથી જગતમાં. તે બધા ઉપાય જૂઠા છે, કારણ કે આયુ પૂર્ણ થતા તો અનેક ઉપાયો કરે, આયુષ્ય પૂર્ણ થતા તો અનેક ઉપાયો કરે તો તથા અનેક સહાય હોય, મદદ કરનાર હોય, છતાં પણ મરણ અવશ્ય થાય, થાય ને થાય. ડાક્ટર ઉભા રહીએ, પૈસા વાળા ઉભા રહીએ, કુટુંબીઓ ઉભા રહીએ, સહાય કરનારા રહીએ, આયુષ પૂરું થયું એનો એક સમય કોઈ વધારી શકે નહીં. એક સમય માત્ર પણ જીવતો નથી, મરણ અવશ્ય થાય, અને એક સમય માત્ર પણ એ વધારે જીવે નહીં. તથા જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ ન થયું હોય ત્યાં સુધી અનેક કારણો મળવા છતાં પણ મરણ સર્વથા થતું જ નથી. ગમે એવા મરણ તુલ્ય કારણ થાય, ડાક્ટર એમ કે આ કેમ બચે છે અમને ખબર નથી, બચે જ નહીં. શું આટલું બધું થયું હોય તો બચી જ ન શકે, તો કે બચે છે એનું આયુષ છે ને એમાં ગમે તે થાય તો કાંઈ થવાનું નથી, જીવશે જીવશે ને જીવશે. હા, કે હજાર માંથી એક કેસ નથી બચતો, એમને હોસ્પિટલાઇઝ કર્યા ત્યારે એમ કહેતા હતા ડાક્ટરો, હજાર માંથી કોઈ એક એક કેસ બચતો નથી આમાંથી, એટલે મેજર ઇન્જરી છે. કાંઈ ને વાતો કરતા હતા, વાતો સાંભળતા હતા, પ્રસન્નચિત થી ચૈતન્ય આત્માની ચર્ચા સાંભળતા હતા. ઠીક, એવું છે એમ કે ગમે એવા પરિસ્થિતિ ઉભી થાય તો પણ ત્યાં અનેક કારણો મળવા છતાં ત્યાં એને મરણ સર્વથા થતું જ નથી, હોય 100% બચે. શું મરણ સર્વથા થતું જ નથી. શું થોડુંક મરણ થાય એમને, સર્વથા મરણ થાય જ નહીં. માટે એ ઉપાયો કરવા છતાં મરણ મટતું નથી. વળી આયુષ્યની સ્થિતિ અવશ્ય પૂર્ણ થાય છે, આ વાત નક્કી છે. કોઈનું આયુષ અનંતકાળ પર્યંત હોય શકે નહીં. વધુમાં વધુ સ્વર્ગની આયુષ્યની સ્થિતિ 33 સાગરની પુણ્ય ભોગવવાની, અને પાપની વધુમાં વધુ આકરા પાપ કર્યા હોય તો એની સ્થિતિ પણ 33 સાગરની, 7મી નારકેની, પૂરી સરવાર સિદ્ધિના દેવની આ 7મી નારકેની. આથી વધારે કોઈનું આયુષ નથી. બધા દેવના આયુષ, નારકીના આયુષ, મોટા મોટા આયુષ છે પુણ્ય પાપ ભોગવવાના, એ એનાથી નીચે છે. મનુષ્યના આયુષ તો એથી નીચે છે. મનુષ્યનું આયુષ તો વધુ વધુ 1 કરોડ પૂર્વથી કોઈને વધારે હોતું નથી. એ તો સાગરના બહુ ઓછા ભાગમાં છે. 1 કરોડ પૂર્વ છે તો સાગરના ઘણા ઓછા ભાગમાં છે. અને અત્યારે તો 100-150 વર્ષમાં માણસ આયુષ પૂરું કરી જાય છે. એથી વધારે અત્યારે આયુષ નથી. તે પણ અહીંયા અનિશ્ચિત છે, ત્યાં નિશ્ચિત છે. દેવમાં ને નારકીમાં આયુષ નિશ્ચિત, એને ખબર પડે. નિશ્ચિત એટલે એનો નિર્ણય કરી શકે કે મારું આયુષ કેટલું. અહીંયા તો જોશ જોવડાવે, અથડી જોવડાવે, કુંડળી જોવડાવે, પણ એમાં કઈ સાચું પડતું નથી. લગભગ એમાં કોક નું ખો સાચું પડતું એ બીજી વાત છે, બાકી તો 1% પણ સાચું પડતું નથી. એટલે અનિશ્ચિત છે આયુષ, ઓછું છે એટલું જ નહીં પણ અનિશ્ચિત પણ છે. અને એ પરિસ્થિતિ જો એ પરિસ્થિતિનો સવળો વિચાર કરવામાં આવે તો આ જીવ પોતાનું કલ્યાણ કરવામાં પ્રમાદ કરે નહીં. આયુષ્યની પરિસ્થિતિ અનિશ્ચિત અને અલ્પ હોવાને લીધે એ પરિસ્થિતિનું જ્ઞાન જીવને પ્રમાદ ટાળવા માટે ઉપયોગી થાય. સવળું લેવું હોય તો સવળું લેવું જોઈએ. માણસને આત્માનું હિત થાય એવું સવળું ગ્રહણ કરવું જોઈએ. શું કહે છે કે આયુષ્યની સ્થિતિ અવશ્ય પૂર્ણ થાય છે અને તેથી મરણ પણ અવશ્ય થાય. થાય ને થાય જ. કોઈ એમ માને કે હું કાયમ એમને રહેવાનો છું એમ માનીને પ્રવર્તે તો એ ધોખામાં પીડ્યો છે, ભ્રમમાં પીડ્યો છે. ગમે ત્યારે પાણીનો પરપોટો ફૂટી જાય એમ આયુષ પૂરું થઈ જશે. માટે એ ઉપાયો કરવા જૂઠા જ છે. માટે આયુષ પૂરું ન થાય એવા ઉપાય કરવા, એ બધા ઉપાય જૂઠા છે. તો સાચો ઉપાય શું છે? તો પછી સાચો ઉપાય શું? કે સમ્યક દર્શન આદિક થી પર્યાયમાં અહમ બુદ્ધિ છૂટે. પર્યાય માત્રમાં અહમ બુદ્ધિ છે એ સમ્યક દર્શન થી છૂટે. દ્રવ્ય દ્રષ્ટિ થાય તો શાશ્વત પદાર્થની દ્રષ્ટિ થાય, એમાં અહમ બુદ્ધિ થાય. અને પોતે જ અનાદિ નિધન ચૈતન્ય દ્રવ્ય છે. સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિનો વિષય શું છે? સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે કે પોતે જ અનાદિ નિધન ચૈતન્ય દ્રવ્ય છે, શાશ્વત અનાદિ અનંત, તેમાં અહમ બુદ્ધિ આવે, પોતાના શાશ્વત પદનો અનુભવ થાય. અને પર્યાયને સ્વાંગ સમાન જાણે. કઈ બધી પર્યાયને? આ તો વેસ્ટ છે. માણસ આજે એક ડ્રેસ પહેરે, કાલે બીજો ડ્રેસ પહેરે, સવારે બીજો પહેરે, સાંજે બીજો પહેરે, ત્યારે શું ફરવે છે કે નહી? એમાં પર્યાય છે, એ તો સ્વાંગ છે, મૂળ ચીજ નથી, પોતે એનો એ છે. વચનામૃતમાં પૂજ્ય બેન શ્રી કહે છે કે આ સિદ્ધ પર્યાય છે એ પણ સંસારની પર્યાય તો સ્વાંગ છે, પણ સિદ્ધ પર્યાય એ છે પણ સ્વાંગ જ છે, જીવનું મૂળ સ્વરૂપ નથી. અનાદિ નિધન ચૈતન્ય છે તેમાં અહમ બુદ્ધિ આવે. અને પર્યાયને સ્વાંગ સમાન જાણે તો પછી મરણનો ભય રહે નહીં. પર્યાયથી પર્યાય અંતર થવું એ તો વસ્તુનું સ્વભાવ છે, સ્વરૂપ છે, એનો હરખશોક કરવાની જરૂર નથી. હું શાશ્વત મારા એક રૂપ સ્વરૂપે ત્રિકાળ એમને એમ બેઠો છું. મને કોઈ અવ્યાબાદ સ્વરૂપ માં કોઈ બાધા પહોંચાડી શકે એવો નથી. અનંત જ્ઞાનીઓ નો એક મત છે, અને સમ્યક દર્શન આદિક થી જયારે સિદ્ધપદ પામે ત્યારે જ મરણ નો અભાવ થાય, એટલે દેહ નો સંયોગ વિયોગ ન થાય, જન્મ મરણ મટે. માટે સમ્યક દર્શન આદિ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ તેનો સાચો ઉપાય છે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ બધાનો સરવાળો ત્યાં લાવે છે ચર્ચા કરી કરીને. પોતે નિશંકપણે શાશ્વત અવ્યાબાદ સ્વરૂપે છે એ અનુભવ વગર નિશંકતા આવે નહીં. આ જીવને શું તકલીફ છે કે કલ્પનાથી નિશંકતા ખરેખર આવે નહી, માયનું ચાલો માયનું પણ એમ ન ચાલે, અનુભવ કરીને માને તો નિશંકતા આવે. નિશંકતા આવે તો એનો નિર્ભયતા ભય ચાલ્યો જાય, પછી એને કઈ હરકત નથી, નહીં તો દુઃખી થયા વિના રે નહી.